श्री कुंदाचार्य देव विरचित प्रवचन सारजी परमागम एमा आपणे 118मी गाथा उपर आव्या छे। काले थोड़ू क्यों चर्चा आवी थी आपणे एनु काले जे आवी एमां आव्युं तुं दीवानुं दृष्टांत आप्युं तुं ज्योति छे पछी ए तेल छे અને દીવાનો પ્રકાશ છે ત્રણમાં એમ અહીંયા પણ આપણને શું આપ્યું હતું ત્રણ શું આપ્યા હતા કે કર્મ પછી જીવના સ્વભાવનો પરાભવ અને મનુષ્યાદિ પર્યાય હવે એ અહીંયા કે મનુષ્યાદિ પર્યાયોમાં 118 શ્રી ગાથા ઉપરનું ટાઇટલ 233 પાને કે મનુષ્યાદિ પર્યાયોમાં જીવને સ્વભાવનો પરાભવ ક્યાં કારણે થાય છે કે મનુષ્યાદિ પર્યાય છે એમાં સ્વભાવનો ઘાત ક્યાં થાય છે એ તો હવે હોય જ ને એમાં તો શું છે બધું તો કે મનુષ્યાદિ પર્યાય જો અહીંયા ક્રમશ આખી કઈ વાતની ચાલે છે ગતિની પર્યાયો ચાલે છે બાકી બધા જ કોઈ વિભાવ ભાવ કોઈ પણ લઈ લેવા પણ એ મુખ્યતા કોની ચાલે છે ચાર ગતિની જે પર્યાયો છે એની મુખ્યતા તેમાં જીવને સ્વભાવનો પરાભવ પરાભવ એટલે આમ તો ખબર પરાભવ પરાભવ એટલે હારી જાય છે ને પરાભવ છે ને એટલે પરાભવ એટલે હારી જાય છે એવો અર્થ છે ને અહીંયા ઘાત એમાં કે એમાં સ્વભાવનો ઘાત ક્યાં કારણે થાય છે તેનો હવે શું કરે છે તેનો નિર્ધાર કરે છે એટલે નક્કી કરે લે છે કે આ શા માટે છે મનુષ્યાદિ પર્યાયમાં જીવના સ્વભાવનો ઘાત કેવી રીતે થાય છે એનો આપણને નિકાય કરાવે છે તેને આપણે ટીકા લઈએ 234 પાને હવે પહેલી વાત કરે છે કે આ ચાર ગતિની પર્યાયો ક્યાં કર્મના નિમિત્તે થાય છે ક્યાં કર્મના નિમિત્તે નામ કર્મ કે આયુષ કર્મ આયુષ કર્મ નહીં આયુષ હોય છે ને આયુષ ચાર પ્રકારે હોય છે ને મનુષ્ય આયુષ દેવ આયુષ તિરંચ આયુષ ને નરક આયુષ આયુષ હોય છે ને ચાર પ્રકારના તો આ ચાર ગતિનું એનું કારણ કોણ છે નિમિત્ત કારણ અહીંયા લખ્યું તો છે પણ ઓલું કેમ નહીં આયુષ કેમ નહીં જે બેમાં ફરક છે મળવામાં નિમિત્ત છે નામ કર્મ અને રહેવામાં નિમિત્ત છે આયુષ કર્મ શું છે જે મળે છે એ તો કોના કારણે છે નિમિત્તે નામ કર્મને કેટલો કાળ રહેવો છે કેટલો સમય રહેવો છે એ આયુષ આધીન છે આયુષ આધીન જે એની સ્થિતિ છે એવું કંઈક આવે છે ક્યાંક ક્યાંક આવે છે ક્યાંક તો આવે છે ને ચાલો તો એ મહાપુરુષ અહીંયા આપણે લઈએ હવે ટીકાની પહેલી લાઈન પ્રથમ તો આ મનુષ્યાદિ પર્યાયો નામ કર્મથી નિષ્પન્ન છે નિષ્પન્ન છે એટલે કે એ ઉત્પન્ન થવામાં આ નામ કર્મ નિમિત્ત છે સમયસારમાં પણ જોવું હોય તો જોઈ લેજો એમાં પણ એ છે કે જે 29 બોલ છે એમાં અમુક લીધા છે એ કેવા છે નામ કર્મના નિમિત્તે છે અને રાગ દ્વેષ મોહ ગુણ સ્થાન આદિ બધા કેવા છે મોહ કર્મના નિમિત્તે તો અહીંયા નામ કર્મ છે પરંતુ હવે જો સરસ એક અમૃતચંદાચાર્ય દેવ એક ન્યાય આપે છે હવે શું કહે છે પરંતુ આટલાથી પણ ત્યાં જીવને સ્વભાવનો પરાભવ નથી શું છે નામ કર્મથી આ ગતિ આદિ મળી એટલે જીવનો સ્વભાવનો શું છે પરાભવ નથી કેમ નથી કેમ નથી અરે ભાઈ એ જ આમાં આપણને આવશે કે એની મળ્યું છે એમાં તો જોડાય તો દોષ છે જો ખાલી મનુષ્યપણું જો ખાલી એ રીતે દોષ હોત દોષ એટલે કે એ સંસાર દશા છે ને એવો સંયોગી છે પણ એક આકુળતામય દુઃખમય એ દોષ નથી કારણ કે અરિયન પરમેષ્ટિને પણ નામ કર્મના નિમિત્તે હોય કે નહીં કાંઈ અરે શું એ આ જે મનુષ્ય ગતિ એમને છે હજી તે કોના નિમિત્તે છે નામ કર્મ એટલે એ ગતિ મળી એટલે નથી એ ગતિ સાથે જેટલું જોડાય એ મોતી દુઃખ આખો ફરક શેનાથી પાડવો છે એક ગતિ મળી છે એ અશુદ્ધપણું છે પણ એક ક્યારે ચાલો આપણે એક લઈએ કે ક્યાંય પણ આમ સામાન્યપણે વાંચીએ, આશરો કેવા છે, સુખદાયક છે કે દુઃખદાયક છે? દુઃખદાયક, બધાને ખબર છે આશરો કેવા છે, દુઃખદાયક. અને જ્યાં જ્યાં આશરો ત્યાં નિયમથી શું હોય, દુઃખ હોય, હોય ને? નહીં, છ ડાળામાં લખ્યું છે ને, આશરો દુઃખકાર ગનેર, લખ્યું છે કે નહીં? તો આશરો દુઃખદાયક છે કે સુખદાયક છે? અચ્છા, આશ્રવ દુઃખદાયક નથી તો આશ્રવમાં એકત્વ કરીએ તો? ફરીથી, આશ્રવ દુઃખદાયક નથી પણ આશ્રવમાં શું કરીએ, એકત્વ કરીએ, દુઃખદાયક છે. અરે, આશ્રવ મિથ્યાત્વ એ પોતે એક આશ્રવ છે તો એ દુઃખદાયક છે કે મિથ્યાત્વમાં પાછું એકત્વ કરવું છે? તો શું છે આશ્રવ? આવું બધું આશ્રવ દુઃખદાયક છે કે નહીં? નહીં, આશ્રવ પોતે દુઃખદાયક છે કે નહીં? દુઃખ સ્વરૂપ છે કે નહીં? ફરીથી, દુઃખના કારણ છે કે દુઃખ સ્વરૂપ છે? ચુમ્મતેર નંબરની ગાથામાં તો બે આપ્યા છે, દુઃખ છે ને દુઃખના કારણ છે, બે છે. દુઃખ છે, સ્વરૂપ છે તો દુઃખના કારણ જ થાય ને, એમાં શું છે? જો એમાં એક આખી શૈલી શું છે કે મોહ ભાવરૂપના જે આશ્રવ છે એ દુઃખદાયક છે, યોગનો આશ્રવ છે એ દુઃખદાયક નથી. અરિયંત દશામાં પણ યોગ હોય કે ન હોય તો કેટલું દુઃખ હોય? એટલે આ એક બધીની અપેક્ષાઓ સમજવી જોઈએ. સામાન્ય પણ એમ જ કહેવાય આશ્રવ દુઃખદાયક છે. એમ અહીંયા શું સિદ્ધ કરવું છે કે એ મનુષ્ય ગતિ આદિ છે એ એક અશુદ્ધતા દેખાડે છે, કારણ કે હજી સિદ્ધ દશા જેવી પૂર્ણ શુદ્ધતા નથી, કારણ કે એ નામ કર્મના નિમિત્તે છે ને, નામ કર્મના નિમિત્તે છે તો શું હોય, દોષ છે કે નહીં? અશુદ્ધતા કઈ છે? નામ કર્મ, નામ કર્મ જે છે એનાથી શું હોય છે, સૂક્ષ્મત્વ ગુણ નથી પ્રગટ થયો. જે પ્રતિજીવી ગુણ છે એ સૂક્ષ્મત્વ અમૂર્તપણું એ નથી પ્રગટ થયું, એટલી પણ એક શું છે, એ સંસારી છે એટલું કહી શકાય છે આપણને. તો અહીંયા આખી મુખ્યપણે તો એ અહીંયા કે છે, એટલા માત્રથી પણ ત્યાં જીવન એ રીતે સ્વભાવનો પરાભવ થાય ને દુઃખ થઈ જાય છે એવું નથી. હવે એનું દ્રષ્ટાંત આપે છે, જેમ કનકબદ્ધ માણેકવાળા કંકણોમાં માણેકના સ્વભાવનો પરાભવ નથી. જે રીતે સોનાની કોઈક આઈટમ હોય એમાં માણેક વચ્ચે નાખ્યું તો એનાથી કાંઈ માણેક પોતે કોઈ ખરાબ થઈ જાય, અશુદ્ધ થઈ જાય છે એવું નથી. જેમ કનકબદ્ધ સુવર્ણની કોઈ એમાં વસ્તુમાં માણેકવાળા કંકણોના માણેકના સ્વભાવનો પરાભવ નથી, તેમ ત્યાં જીવ સ્વભાવને ઉપલબ્ધ કરતો અનુભવતો નથી, આ એ મોટો દોષ છે. શું છે? કોઈ પણ ગતિની અંદર, હવે આ શબ્દ શું વાપરો, ત્યાં, ત્યાં એટલે ક્યાં, ત્યાં એટલે ક્યાં, નામ કર્મના નિમિત્તે જે ગતિ મળી એમાં, અને કઈ ગતિ લેવી, ચારમાંથી કેટલી લેવી, કઈ લેવી, મનુષ્ય સિવાયની બધી જ લેવી, જોરથી ચારે ચાર, ચારે ચારમાં આત્મા મળી શકે, ચારે ચાર નરકમાં મળી શકે આત્મા, ત્રિરંચમાં? અરે ભાઈ, બધામાં શરૂઆત થઈ શકે છે, વૃદ્ધિ ક્યાં સુધી થઈ શકે છે? દેહ પર્યાય અને નરક પર્યાયમાં માત્ર ચોથે સુધી, ત્રિરંચમાં પાંચમા સુધી, અને મનુષ્યપણામાં સિદ્ધ દશા સુધી, એ બધી. તો ત્યાં જીવ સ્વભાવને ઉપલબ્ધ કરતો નથી, અનુભવતો નથી, તે સ્વકર્મ રૂપે પરમાને લીધે છે. ફરીથી પેલું શું લીધું, નામ કર્મના નિમિત્તે આ મનુષ્યાદિ પર્યાય થઈ. હવે પ્રશ્ન આવ્યો કે એનાથી જીવને શું છે, દુઃખ છે, સ્વભાવનો પરાભવ એટલે દુઃખ છે, આકૃતા છે, તો કે ના, એનાથી નથી પણ તે ગતિમાં જીવ સ્વભાવને ઉપલબ્ધ કરતો નથી. પ્રાપ્ત કરતો નથી, અનુભવતો નથી, એ શેનું કારણ છે? દુઃખનું કારણ છે. અને એ પણ કોના કારણે છે? સ્વકર્મ રૂપે પરણવાને પોતે ત્યાં સ્વભાવથી વિરુદ્ધ પરિણામ ઉત્પન્ન કરે, પોતે કરે છે. કોઈ ગતિથી થયું છે ને કોઈ નામ કર્મ થયું ને, નામ કર્મના નિમિત્તે શું થયું છે? માત્ર ગતિ પર્યાયમાં, બાકી એનાથી કોઈ આકૃતા છે એમ નથી. પણ એ ગતિની અંદર જે પોતાના સ્વભાવને પ્રાપ્ત નથી કરતો, કોના કારણે? સ્વકર્મ પરિણમવાને લીધે, પોતાના કાર્ય જેવું છે એ કરતો નથી અને પોતે એમાં રાગાદી ભાવ ઉત્પન્ન કરે છે, આ એનાથી આકૃતા સ્વભાવનો પરાભવ છે. હવે એના માટે બીજું દર્શન છે, પાણીના પૂરની માફક, જેમ પાણીનું પૂર પ્રદેશથી અને સ્વાદથી નિંબ ચંદનાદિ વનરાજી રૂપે પરિણમતું થકું પોતાના દ્રવત્વ અને સાધુત્વ રૂપ સ્વભાવને ઉપલબ્ધ કરતું નથી. આ બધા શબ્દો જરા અઘરા જ લાગે. પહેલા શું શબ્દ છે? પાણી કેવું છે? પાણીના બે ધર્મ ક્યાં આપ્યા? દ્રવત્વ અને સ્વાદુત્વ રૂપ. શું શબ્દ આપ્યા છે? દ્રવત્વ. આ કોના બે લક્ષણ છે? પાણીના છે. પાણી કેવું છે? પ્રવાહ. પ્રવાહ થાય છે ને, ગુજરાતીમાં ભણ્યા હશે કદાચ, રસાયણ શાસ્ત્ર કહેવાય. એ તો કેમેસ્ટ્રી યાદ આવે, રસાયણ શાસ્ત્ર યાદ ન આવે ને. તો એમાં શું આવે? લિક્વિડને શું કહેવાય? પ્રવાહી. એને કેમિસ્ટ્રીમાં દ્રવત્વ કહેવાય, દ્રાવણ કહેવાય. દ્રાવણ, દ્રાવણ એને કહેવામાં આવતું, એટલે એ પ્રવાહી છે. એ કેવું છે? ફેલાતું હોય, ક્યાંય પણ મૂકો તો ફેલાય. એમ અહીંયા એ પાણીનો સ્વભાવ કેવો છે? દ્રવત્વ છે અને સ્વાદુત્વ રૂપ છે. તો એ જ્યારે પાણી છે, એ ક્યાં છે? પાણીનું પૂર એ પોત પ્રદેશથી અને સ્વાદથી નિંબ ચંદનાદિ વનરાજ, એ વનમાં ક્યાંક જાય છે. તો પાણીમાં ક્યાં ક્યાંક અટકી પડે છે. મોટું ગાઢ વન ને એવું હોય છે તો પાણી કેવું થાય છે? અટકી પડે. પણ પાણીનો સ્વભાવ કેવો છે? ફેલાવવું છે. તો ત્યાં શું થાય છે? અટકી પડે. બીજું, પાણીનો સ્વાદ કેવો છે? એક નોર્મલ હોય ગમે. પણ હવે જો શબ્દ બે આપ્યા, લીમડામાં જશે તો કેવું થશે? કડવા રૂપે થશે. અને ચંદનમાં થશે તો બીજું છે. તો એ રીતે પાણી પોતાના સ્વભાવને ભૂલે છે. ક્યારે? ક્યારે આ સંબંધમાં આવે છે. વનરાજીમાં, વનમાં એ કદાચ આંબાના ઝાડમાં જશે તો મીઠું પણ થશે, અહીંયા આમાં જશે કારેલાનું છોડ હશે તો કડવા રૂપે. તો એ પાણી એનો સ્વભાવ છે, વહેતું પાણી છે અને એનું પાણીનો એક પર્ટિક્યુલર સ્વાદ. પણ જ્યાં આ વનમાં જાય છે ત્યાં શું થાય છે? વૃક્ષોને કારણે ક્યાંક અટકી પડે છે અને જે જેમાં જાય છે ત્યાં કેવું થઈ જાય છે? જેમ એક સર નારિયેળી હોય તેનું પાણી કેવું થઈ જાય? તો પાણી નોર્મલ કરતાં સ્વાદ જુદો થાય છે ને. તો એ પોતાના સ્વભાવને ઉપલબ્ધ કરતું નથી. એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? બીજા વૃક્ષના સંબંધમાં પોતાના સ્વભાવનો ઘાત કરે છે. પાણી બીજાના વનમાં જાય છે ત્યારે અટકી પડે છે અને એનો સ્વાદ બીજો થાય છે. એનો અર્થ કે પોતાના સ્વભાવનો ઘાત કરે છે. એમ જીવ શું કરે છે? ચાર ગતિમાં જાય છે તો શું થાય છે? એના સ્વભાવનો ઘાત થાય છે. ના પાડી આચાર્યદેવ, હા એટલી એક અશુદ્ધતા છે એની કઈ વાંધો નહીં, પણ મૂળભૂત જે દુઃખરૂપ જે છે સ્વભાવનો ઘાત એના નથી, એમાં તું જોડાઈશ. એમાં તું સ્વભાવને તારા અજ્ઞાનને કારણે તું એમાં જોડા છો અને ઉપલબ્ધ સ્વભાવને નથી કરતો, એ તારો પોતાનો દોષ છે. એમ જો નિશ્ચાયું તેમ આત્મા પણ પ્રદેશથી અને ભાવથી સ્વકર્મ રૂપે પરણવાને લીધે, સ્વકર્મ રૂપે એટલે અહીંયા શું લખવું છે? પોતે કરેલું કાર્ય. સ્વકર્મ એટલે રાગવેશ્મ રૂપનું, ઓલું પણ પોતાનું છે પણ અહીંયા કયું કાર્ય લેવાનું? જેમ પહેલા ક્રિયા કઈ આવતી હતી? અશુદ્ધ ક્રિયા આવતી હતી અને એના કારણે આ કર્મફળ આવતું હતું ને ચાર ગતિ, ત્યાં અશુદ્ધતા હતી. એમ અહીંયા પણ સ્વકર્મ, સ્વકર્મ એટલે શું લેવું છે? અહીંયા સ્વકર્મ ઉપરથી તો ત્રણ પ્રકાર આવે છે ને, ક્યાં ચાલે છે? જ્ઞાન ચેતના, કર્મ ચેતના અને કર્મ યાના ઉપરથી ચાલે છે આખી, કે સ્વકર્મ એટલે પોતે કરેલું કાર્ય. એ અહીંયા એ પોતાનું કાર્ય જે છે તો તે પોતે એ આત્મા પણ પ્રદેશથી અને ભાવથી સ્વકર્મ રૂપે પરમાનને લીધે, એટલે પોતે અજ્ઞાન ભાવે કરીને પોતે શુદ્ધ રૂપે પરમતો નથી, અને તેથી અમૂર્તત્વ અને નિરૂપરાગ વિશુદ્ધ મત વિશુદ્ધિ વિશુદ્ધમતરૂપ સ્વભાવને ઉપલબ્ધ કરતો નથી. આત્મા પણ પ્રદેશથી, એટલે આત્માના પ્રદેશ ખરેખર જે રીતે કહીએ કે જ્યાં સુધી સિદ્ધ દશા નથી ત્યાં સુધી પ્રદેશ તો ગુણની પર્યાય કઈ કહેવાય. સિદ્ધ દશા નથી ત્યાં સુધી વ્યંજન પર્યાય છે કે નહીં, પ્રદેશ સતગુણની પર્યાય એ કઈ હોય છે? વિભાવ વ્યંજન પર્યાય. કઈ છે? અહીંયા છે ને પ્રદેશથી, તો એ પ્રદેશ એટલે આત્માની પ્રદેશ સતગુણની જે પર્યાય છે એનું નામ શું છે? વ્યંજન પર્યાય. અને ક્યાં સુધી હોય છે વિભાવ વ્યંજન પર્યાય? ક્યાં સુધી? બારમે ગુણસ્થાન સુધી કે તેરમે સુધી? ક્યાં સુધી હોય? બારમે કે તેરમે સુધી? કે મિથ્યા દ્રષ્ટિને હોય, મિથ્યા દ્રષ્ટિને વિભાવ વ્યંજન હોય, સમ્યક દ્રષ્ટિને નહીં. ક્યાં? મુનિરાજને, પૂર્ણ વિતરાગને, કેવડી પરમાત્માને? સિદ્ધ દશા પહેલાના અયોગી 14મા ગુણસ્થાન સુધી પણ વિભાવ વ્યંજન પર્યાય છે, કારણ કે એ આત્માનો આકાર શરીરના નિમિત્તે. એટલે જે બીજાના સાપેક્ષ છે એ બધાને કેવી કહેવાય છે? વિભાવ. ભલે સ્વભાવ વ્યંજન એ રીતે થઈ ગઈ છે જે જ્ઞાનમાં, દર્શનમાં, વીર્યમાં અને સુખમાં, બીજામાં પણ છે. આ તો મુખ્ય પણ આનંદ ચતુષ્ટય, અને છતાં પણ એમને શું છે? વિભાવ વ્યંજન પર્યાય હોય છે. તો અહીંયા આત્મા પણ પ્રદેશથી અને ભાવથી સ્વકર્મ રૂપે પરમાને લીધે, એટલે પોતે જ કરેલા ભાવોને જે વિભાવ રૂપ છે એનાથી અમૂર્તત્વ. આત્માનો કેવો સ્વભાવ છે? અમૂર્ત એવી શક્તિ છે. અમૂર્તત્વ શક્તિ કેટલા મહી હશે? 21મી? પછી અકાર્ય આવશે તો 20મી શક્તિ છે. અને એની પણ વ્યાખ્યા શું કરવી છે? ક્યાં કરી? સર્વ કર્મોના અભાવથી પ્રગટ કરવામાં આવતા સ્પર્શાદિ શૂન્ય પોતાના જે છે ને, ત્યારે સિદ્ધ દશા થતા કોઈ પણ હવે સંયોગ નથી પૂદગલનો, અને એટલા માટે અમૂર્ત. બાકી ચેતો આત્મા કેવો? અમૂર્ત જ છે. પણ હંમેશા કોના 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 સંગમાં હોય છે? મૂર્ત એવા પૂદગલના સંબંધમાં. અનાદિથી જ્યાં સુધી સિદ્ધ દશા નહીં પામે ત્યાં સુધી પૂદગલનો એક ક્ષેત્ર અવગા સંબંધ હોય હોયને. ક્યારે હોય? જ્યારે આયુષના કાળમાં હોય કે વિગ્રહ ગતિમાં હોય ત્યારે પણ હોય? વિગ્રહ ગતિમાં ન હોય ને પૂદગલનો સંબંધ, કારણ કે શરીર તો અહીંયા બાળી નાખે છે. અરે ભાઈ, તેજસ અને કારમણ શરીર પણ ત્યાં છે એક સમય પણ તને એ, અને ત્યાં સિદ્ધ દશાને અમૂર્ત. તો અમૂર્તત્વ અને નિરૂપરાગી ઉપરાગ વિશુદ્ધતમ વિશુદ્ધ એ રૂપ સ્વભાવને ઉપલબ્ધ, અને નિરૂપરાગ. નિરૂપરાગ એટલે રાગ રહિત પણ વિકાર રહિત. ઉપરાગ એટલે મલિનતા વિકાર રહિત પણ. એ નિર્વિકાર છે ને, નીચે ફૂટનોટમાં અરૂપીપણું અને નિર્વિકાર વિશુદ્ધ વાળાપણું આત્માનો સ્વભાવ છે. ક્યાં આત્માનો સ્વભાવ છે? દરેકનો આત્મા કહો એટલે એનો સ્વભાવ છે. વિશુદ્ધ એટલે શુદ્ધ રૂપે પણમો એ જ એનો સ્વભાવ. પણ એ પ્રાપ્ત નથી કરતો. ક્યારે? ક્યારે? કે જ્યારે પોતે રાગ દ્વેષ મોહ કરીને ચાર ગતિમાં રખડે છે ત્યારે છે ને, ચારેય ગતિમાં. એક જો ધારે તો ચારેય ગતિમાં સ્વભાવને પ્રાપ્ત કરી શકે છે, પણ જ્યાં સુધી પ્રાપ્ત નથી કરતો ત્યારે એને સ્વભાવની એ રીતે પ્રાપ્તિ થતી નથી. હવે એનાથી આગળ 119મી ગાથા આપણે વાત તો થઈ ગઈ છે, આની 119 ગાથા લઈ લીધી છે. હવે જીવનું દ્રવ્યપણે અવસ્થિતપણું હોવા છતાં પર્યાયોથી અનવસ્થિતપણું પ્રકાશે છે. 118 ગાથા ઉપરથી કઈ વાત અહીંથી લીધી, આની સાથે લિંક શું છે? 118 સાથે 119 છૂટ છે, જોવાની છૂટ છે, આગળ પાછળ જોવાની છૂટ છે. કે જીવ જ્યારે સ્વભાવનો પરાભવ કરીને મનુષ્યાદિ ચાર ગતિમાં રખડે છે ત્યારે અનઅવસ્થિત પણ, એટલે એને ક્યાંય એક જગ્યાએ નિત્ય રહેવા પણ નથી. અહીંયા અનઅવસ્થિત પણ એટલે કાયમ એકની એક પર્યાયમાં ટકવા પણ નથી. કોઈ પણ ગતિની પર્યાય લ્યો તો એને શું હશે? કાળની મર્યાદા હશે. જો કોઈને એમાં વાંચવું હોય ને તો એ 235 પાને છે ફૂટનોટમાં, અનઅવસ્થિત પણ છે ને, અસ્થિરપણું નહીં ટકવું તે. આવી ગયું? અહીંયા છે ને ઓલી શુદ્ધતા અશુદ્ધતાની વાત નથી, રાગ દોષ. અહીંયા મુખ્યતા કોની વાત લીધી છે? ગતિની. કે કોઈ પણ ગતિની પર્યાય કેવી હશે? નહીં, આપણે કહીએ જે દેવ હોય છે ને એને બધાને કેવા કહે છે? અમર કહેવાય છે ને એનું. ક્યાં એને તો કેટલા સાગરો પમના આયુષ હોય પછી તો એ બધા અમર જ કહેવાય ને બધાને. કે અમર નથી એ, અને એ તો નિશ્ચિત છે. કોઈ પણ સંયોગ અનંતકાળ નહીં રહે, એવો ને એવો મેળા કરશે, પણ એ પોતે સંયોગ જ એનું નામ કહેવાય. સંયોગ કોને કહેવાય? એ છીટા વગર રહેશે નહીં, સંયોગ વિયોગ લઈને જ આવે છે. તો એ અહીંયા આપણને હવે 119મી ગાથામાં આચાર્યદેવ આપણને કહેશે કે જો જીવને તમે બે અપેક્ષાથી, હવે એક જીવને, અને અહીંયા જીવ એટલે કોણ લેવો છે? પર્યાય સહિતમાં કે પર્યાય રહિતમાં? કે બે જીવ તો એક જ હોય ને, બે પ્રકારનો હોય ને. અહીંયા આખા પર્યાય સહિતના પ્રમાણના વિષયની આત્માની વાત છે. તો એ કેવું છે કે એ પદાર્થને, જીવને તમે જો દ્રવ્યથી જોશો તો એવો ને એવો છે, અવસ્થિત પણ છે, પણ એ જીવને પર્યાયથી જોવો તો શું છે? એ બદલવા પણ છે. મેક્સિમમ આયુષ કેટલું હોય છે? 33 સાગરનું. કઈ કઈ ગતિમાં? સર્વાર સિદ્ધિનાથ દેવને હોય છે ને, અને નારકી નહીં હોય છે, બે નહીં હોય છે, બે એક્સ્ટ્રીમ છે. કે એ અને સૌથી ઓછામાં ઓછું શું છે? અંતર્મૂર્તનું. અંતર્મૂર્તનો ઘણા પ્રકાર છે પણ એમ અંતર્મૂર્તનું એ. તો એ કેવું છે એ આપણને દેખાડે છે. કોઈ પણ ગતિનું અનઅવસ્થિતપણું, ક્યાંય ટકવાપણું નથી. આનાથી એક બહુ જ વિચારવા જેવું છે. આચાર્યનું તો વાંચી લઈશ, ખરેખર આપણે આપણા આત્માને પૂછ્યું આપણા અભિપ્રાયમાં શું છે. હું તો જાણે મરવાનો જ નથી, કારણ કે હું, મારી હેલ્થ એટલી સારી છે અને ડૉક્ટર કહે છે એ પ્રમાણે, પછી બીજા જે કાંઈ કહેતા હોય એ પ્રમાણે યોગા કરું છું ને, સવારના જોગિંગ કરું છું ને, ગમે કરું છું. અનઅવસ્થિત પણ છે આ આપણા 100-200 વર્ષ, એટલે ચલો પહેલાંના લઈએ તો પણ મનુષ્યનું મેક્ઝિમમ આયુષ કેટલું છે? અત્યારની વાત નથી, મનુષ્યનું મેક્ઝિમમ આયુષ કેટલું હોય? 1 કરોડ પૂર્વનું. કેટલું છે? તો પણ એ શું છે? કાળની મર્યાદા છે. અનઅવસ્થિત પણ છે, ક્યારે સાધારે એવું નથી એનું. તો એ અહીંયા આપણને કહે છે કે જીવ નામના પદાર્થને તમે પર્યાયથી જોવો તો કેવું છે? તેનો તે રહેશે, અને પર્યાયથી જોવો તો કેવો છે? બદલાયા કરે. અને આવું કાંઈક સમયસારમાં ક્યાંક આવે છે? એટલું બધું તો 415 ગાથા તો યાદ ન રહે. તમે કદાચ અધિકાર સિલેબસમાં આપ્યો હોય તો સર્વાર સિદ્ધિ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં એ વાત લીધી છે. એમાં એક સરસ શૈલી લીધી છે. સામાન્ય પણ આપણે કહીએ, શું કહીએ? જે કરે તે બરોબર છે ને, બરોબર છે ને, શું અપેક્ષા એમાં? જે કરે એ ભોગવે છે. ધર્મ કેવો રોકડ્યો છે. હા, જે વખતે તમે જેમ આવ્યું તો જ્ઞાન ચેતના રૂપે પરમે છે, અથવા તો આમાં પણ બંને પ્રકાર આવ્યા હતા, કર્મમાં અને કર્મફળમાં. આ આવ્યો તો બબે પ્રકાર, કર્મના સદભાવ ને અભાવ. તો કર્મનો સદભાવ છે તો અશુદ્ધતા છે અને આકુરતા છે, અને કર્મનો અભાવ છે તો વિશુદ્ધપણું છે અને અનાકુરતા, બે બધા પ્રકાર આવતા હતા ને. તો અહીંયા ફરીથી તો શું છે, જે કરે છે એ ભોગવે એવો નિયમ છે કે નહીં? તત્કાળ એમાં બે રીતે લીધું છે. વેદનની અપેક્ષા એ જોઈએ તો જે કરે છે એમ નહીં, જે જ્યારે કરે છે ત્યારે ભોગવે છે. શું છે, વેદનની અપેક્ષા એ જે કરે છે તે એમ નહીં, એમાં તો કદાચ કાળભેદ પણ લઈ શકો, પણ જે કરે છે તે જ સમયે વેદન અપેક્ષા એ ભોગવે છે. અને છતાં આવું હોવા છતાં એક નિમિત્તના સંબંધે કરે છે, એક માની લ્યો પાપ કર્યું મનુષ્ય પર્યાયમાં અને ભોગવે છે નરક પર્યાયમાં. તો એનો અર્થ શું થયો, કરનાર જુદો મનુષ્ય પર્યાય, જીવથી લ્યો તો તેનો તે છે, એટલે એમાં સરસ છે, એકાંત નથી. જે કરે છે તે ભોગવે જોઈએ, એકાંત લેશું. તો અહીંયા કર્યા ને અહીંયા ભોગવી લીધા પછી બીજી ગતિમાં શું કામ જાવ, તો એવો પ્રકાર નથી. વેદન અપેક્ષા એ તેનું તે છે, છતાં એક સંયોગ અપેક્ષાએ. અને આ રીતે ક્ષણિકવાદી નથી. ક્ષણિકવાદી કે અત્યંત કર્યો ને ભોગવી લીધું, બીજા સમય બીજો આત્મા આવશે, તો એવું નથી. વેદનની અપેક્ષા આવું બધું થોડું વિચારીને નક્કી કરવું પડશે કે બે પ્રકાર પણ એ સર્વશુદ્ધ જ્ઞાન અધિકાર. જે કરે છે તે ભોગવે છે અને ભોગવનાર કરતા હતો એવો શું નથી, એકાંત નથી. તમે પદાર્થના દ્રવ્યથી વિચાર કરો તો જે જીવ કરે છે એ જ જીવ ભોગવવાનો છે, પણ પર્યાયથી જુઓ તો એક પર્યાયમાં કર્યું હશે અને બીજી પર્યાયમાં ભોગવ, એ પણ કોનાથી વાત છે, સંયોગ અપેક્ષાએ. બાકી વેદનની અપેક્ષાએ જો વિચાર કરીએ તો કોણ કરનાર છે અને કોણ ભોગવનાર છે, જે કરે છે તે ભોગવે છે, પેલા કરે છે ને પછી બે પાંચ વર્ષ પછી ભોગવે છે, ત્યારે ને ત્યારે. પણ કોઈ કે અમને તો કઈ લાગતું જ નથી, અમને તો ક્રોધ આવે તો કઈ દુઃખ નથી લાગતું, ઉલટાનું ઘણી વાર ક્રોધ કરીને તો ઉલટાનું આપણે શું થાય, સીધો દોર કરી દીધો એને, ઉલટાનો એમ સારું માનીએ છીએ. એક વિચારવા જેવું છે, શું આનાથી વિચાર, આવું છે કે નહીં, ક્રોધ થતો હોય અને છતાં કે અમને કાંઈ લાગતું નથી, અને માન માટે શું બચાવ કરીએ છીએ આપણે, નહીં સ્વમાન જેવું તો હોય કે ને, સેલ્ફ રિસ્પેક્ટ. તમે કોઈ ગમે મને ક્યારે પણ એક વિચારવા જેવું, આનાથી એક શું વિચારવા જેવું છે, પોતાના વેદનને ઓળખી શકીએ એટલું જ્ઞાન આપણે જાગૃત નથી કર્યું. તો અકારક અવેદક એવા શુદ્ધાત્મ તમને ક્યારે પ્રાપ્ત કરશો, જે આપણને વેદન આવે છે કે નથી આવતું, તો વેદનને આપણે ઓળખી શકતા નથી. કસાઈના વેદન એમાં કસાઈમાં પણ કેટલો કસાઈ લેશે, થોડો ઘણો, ક્યારેક મંદ હોય છે અને ક્યારેક તીવ્ર હોય છે. અત્યારના સ્વાધ્યાયમાં બેઠા હોય તો કસાઈ તીવ્ર છે કે મંદ છે, શું છે પૂછવાનું હોય ને, મંદ જ છે ને, મંદ છે એમ નથી વિચારવા જેવું, અનંતાનુબંધી કસાય છે. આ સમયે પણ કયો છે અને છતાં પણ શું લાગે છે આપણને, જીવનમાં જ્યારે પણ પોતાના દુઃખના વેદનનો જો એને ખ્યાલ આવશે, તીવ્ર પીડાએ ડૉક્ટર પાસે જલ્દી જાશું. સામાન્ય હેડેક થોડો લાગ્યો તો નહીં જઈએ, પણ જ્યાં અનબેરેબલ પેન કહીએ તીવ્ર હોય તો ક્યારે જશો, અઠવાડિયા પછી જશો, બધા જેને કહે ને કામ પડતા મૂકી એમ અહીંયા વેદનમાં. ચલો તો હવે આપણે 119 ગાથા ઉપર આવીએ. ફરીથી અહીંયા શું બે વાત લેવાની છે, 119મી ગાથામાં જીવ નામના પદાર્થને બે અપેક્ષાએ જોવાનો છે. કઈ બે અપેક્ષાએ, એક દ્રવ્યથી અને એક પર્યાય, કારણ કે દ્રવ્ય પર્યાયનું સમરૂપ અહીંયા જીવની વાત ચાલે છે ને. તો દ્રવ્યથી જોઈએ તો કેવો છે આત્મા, તેનો તેજ છે, અન અવસ્થિત જ છે, તેનો તે આત્મા છે. એમાં કાંઈ દ્રવ્ય ગુણમાં ક્યાંય પણ ભલે ક્યાં જઈ આવ્યા, નિગોદમાં જઈ આવ્યા તો પણ કાંઈ ફરક પડતો, અને છતાં એ જ આત્માને પર્યાયથી જો જોઈએ તો કેવું છે, અન બદલતું રહેતું છે. અહીંયા ગતિની આખી છે અને ગતિમાં પણ જોઈએ તારતમ્યતા ઘણા પ્રકારની છે એ વાત આપણને અહીંયા લે છે એની ટીકા. પ્રથમ તો અહીં કોઈ જન્મતું નથી ને મરતું નથી. શું છે? આવું છે. પ્રથમ તો અહીં કોઈ જન્મતું નથી ને મરતું નથી. જન્મ કલ્યાણક તો મહોત્સવ ઉજવીએ છીએ આપણે, તીર્થંકરોને ઉજવીએ છીએ કે નથી? તો જન્મ થયો કે નહીં એમનો? શું હા કે ના? અરે જન્મ કલ્યાણક નો મોટો મહોત્સવ બધો હોય છે. બધું કોણ આવે છે? સૌધર્મેન્દ્ર બધા વૈભવ સાથે આવે છે, હજાર નેત્રથી જોવે છે અને મેરુ પર્વત ઉપર લઈ જાય છે. મોટો મહોત્સવ ઉજવે છે ને. ચલો પછી એમને મરણ નથી, પણ નિર્વાણ તો છે કે નહીં? તો શરીર તો છૂટ્યું કે નહીં? થાય છે કે નહીં? અહીંયા કે છે આવું નથી અને છતાં વળી આમ છતાં. આમ છતાં એટલે જન્મ મરણ છે જ નહીં અને તો પણ મનુષ્ય દેવ તિર્યંચ નરક નારકાત્મક જીવલોક પ્રતિક્ષણ પરિણામી હોવાથી, જો કેવો સ્વભાવ છે એનો, પરિણામી. પણ પાછો પરિણામી ક્યારેક ક્યારેક પણ એમ નહીં. શું શબ્દ છે? પ્રતિક્ષણ એટલે પ્રતિ સમય, પાછો ક્ષણ એટલે લાંબુ ન લેવું. આવું પેલું તો એક કેવું છે આત્માનું, અહીંયા શું લીધું? કોઈ જન્મતું ને મરતું નથી એટલે કયું લીધું? ઉપર ઉપર જે શબ્દ હતા એમાં અવસ્થિતપણું. દ્રવ્યથી જ પદાર્થને દ્રવ્યથી જોતા શું છે? અવસ્થિતપણું. એટલે તેનો તેજ રહે છે, એને જન્મ કે મરણ નથી. અને છતાં પણ જો એ જ પદાર્થને પર્યાયથી જોઈએ તો મનુષ્ય દેવ તિરેન નારકાત્મક જીવલોક પ્રતિક્ષણ પરિણામી હોવાથી. પરિણામું પરિણમવું એ કોનો સ્વભાવ છે? કોનો સ્વભાવ છે? પર્યાયનો છે. કોનો છે? કઈ કઈ છ દ્રવ્યમાંથી કોનો છે? છયનું છે. હવે જો છયનું છે તો શું કામ કરવા દોડીએ છીએ 24 કલાક? જો તમે આપણે માનતા એક આનાથી પણ વિચારતા નથી, આપણે વાંચી તો લઈએ છીએ કે પરિણામ ઈકોનો સ્વભાવ, પરિણમ ઈકોનો સ્વભાવ છે, છે દ્રવ્યનો છે, અને છતાં 24 કલાક કોનું કરવા જઈએ છીએ? અરે ભાઈ, એ પરિણમું એનો પણ સ્વભાવ છે. તારાથી એ પરિણમતું અને એના માટે સમયસારમાં તો સરસ એક ન્યાય આપી છે કર્તા કર્મ અધિકારમાં. આચાર્ય એક વાર આપણને કે છૂટ આપી જાતા ને, તારે જેનું કરવું એ કરજે પરદ્રવ્યનું તો સારું ને. આચાર્ય એક પછી પ્રશ્ન પૂછે છે, તારે ક્યાં પરદ્રવ્યનું પણ કરવું છે, સ્વયં પરિણમતા કે નહીં પરિણમતા? આવા ન્યાયથી તો આખું આખી કરતા બુદ્ધિ ઉડી જવું જોઈએ. તારે કોકનું કરવું છે પરદ્રવ્યનું, તો બે ઓપ્શન હોય. ક્યાં બે ઓપ્શન હોય? કે એ પરદ્રવ્ય સ્વયં પરિણામી છે કે સ્વયં અપરિણામી છે. કયો ચોસ આપણે બે માંથી કયું? સ્વયં પરિણમતું ને. તો આચાર્ય સ્વયં પરિણમતું હોય એને તો શું કરી પરણવા? સ્વયં સાકર ગળી છે એને ગળી કરવાનો શું ઉપાય કરવો? અરે સ્વયં સ્વભાવને બીજાની સાપેક્ષતા હોતી નથી. તો કે ના, અમારી ભૂલ થાય. હવે અમે કહીએ અપરિણામી પરદ્રવ્યનું અમારે કરવું છે તો શું છે? અરે સ્વયં જે અપરિણામી છે એને તો શું કરી દેવાનો છે? કારેલા કડવા છે, એમાં ગમે એટલે તમે ચાસણીમાં નાખો એનો સ્વભાવ નહીં છોડાય. પણ આ રીતે ક્યારે પણ શું નથી આપણી પાસે? વિચારધારા નથી. અહીંયા આવીને થોડો વિચાર કરી લીધો, પાછા ગંગા કાંઠે ગંગાદાસને જમનાને કાંઠે જીવનમાં એ પ્રકારની ચાલે. એક વિચારણાની ધારા રહેવી જોઈએ. ભલે એ ગીરી છે કે વેપાર ધંધામાં જે ત્યારે આવું બધું થોડી હોય છે, આવું વિચારી શકાય છે. ભલે ભાષાના બધું જુદું હોય પણ તે વખતે પણ કાર્ય સફળ થયું તો પણ એક સહજ પરિણમન એનું હતું એટલે થયું છે, અને ઈચ્છા પ્રમાણે ન થયું તો પણ એનું પરિણમન. અરે સમાધાન કરતા શીખજે ને, એને બદલે રાગદ્વેષ કરવા માંડીએ છીએ આપણે. તો અહીંયા ફરીથી કયો શબ્દ આપ્યો છે? પરિણામી હોવાથી. અહીંયા તો કોના પરિણામીની વાત લેવી છે? જીવની વાત, કારણ કે જીવની વાત ચાલે ને. બાકી પરણમો એ તો કોનો છે? છે દયોનો. તો એ જીવ લોક પાછો કેવો છે? પ્રતિક્ષણ. ચાલો બેમાં આપણે વિચાર કરીએ, પરણવાનો સ્વભાવ અને પ્રતિક સમય પરણવું, એમાં ક્યાં બે ગુણ સિદ્ધ થાય? પરણવું એક સ્વભાવ આવ્યો, વાંધો નથી ને આવું બધું, આમાં કાંઈ આમાં આવું નથી, આ કાંઈ પાઠશાળા માટે નથી ને. તો એ પરિણામીમાં કયું એક ગુણ સિદ્ધ થાય અને પ્રતિ સમય એમાં પરણવાનું છે એમાં કયો ગુણ સિદ્ધ? ખબર નહી શું છે, કઈ બહુ સિમ્પલ છે. છદ્રવને લાગુ પડે છે તો પ્રયોજનભૂત કાર્ય હોય એ વસ્તુત્વ ગુણ છે, અને સમય સમય બદલાય છે એ દ્રવ્યત્વ ગુણ છે. શું છે? પરિણામ શક્તિ ને તો છે બધી, પણ આ તો શોની છે? સુરતાની સામાન્ય છે ને, તો સામાન્ય ગુણ યાદ આવવા જોઈએ ને. શું છે? કોને આ કોને લાગુ પડે છે? ભલે અત્યારના જીવની વાત ચાલે, કોને? બધા. તો ક્યાં ગુણ યાદ કરવા જોઈએ? ભલે પરણવું પણ દરેકનો ગુણ છે, એની કોઈ ના નથી, પણ બહુ સિમ્પલ છે બધું. તો હવે ખબર નહીં બુદ્ધિ ક્યાંક. તો અહીંયા શું છે? પ્રતિક્ષણ પરિણામય હોવાથી આવો સ્વભાવ છે. તો ક્ષણે ક્ષણે થતા વિનાશ અને ઉત્પાદ સાથે જોડાયેલો છે. શું છે? કોણ છે? ફરીથી જીવ અહીંયા એ ચાર ગતિમાં જે છે એમાં પ્રતિક્ષણ પરિણામમાં હોવાથી ક્ષણે ક્ષણે વિનાશ અને ઉત્પાદ, એટલે વિનાશ અને ઉત્પાદ એટલે એની જે ગતિ છે એની પર્યાય, ભલે કાળ અપેક્ષાએ પ્રવાહ રૂપે છે પણ એને નિયમસારમાં ખબર છે એક મરણ કીધું છે. કયું? નિત્ય મરણ કીધું. ભાવ મરણ એક જુદું વચ્ચે, દ્રવ્ય મરણ જુદું છે, પંડિત મરણ એ બધું જુદું છે. કે હર સમયે આપણું આયુષ એ ઘટતું જાય છે, આયુષ કર્મના નિષેધો એ બધા ઓછા થતા જાય, તો એ રીતે એનું નામ શું કીધું છે? નિત્ય. અને એટલા માટે વિનાશ આપણે ઉપર જે જન્મ ને મરતું એની સાથે લઈ, બાકી તો ક્ષણે ક્ષણે વિનાશ એટલે શું છે? વ્યય થાય છે. અને સમય સમય શું છે? પર્યાયનો ઉત્પાદ એ પણ લઈએ. અહીંયા તો જન્મતું મરતું નથી, બાકી તો જન્મ અને મરણ યોગ સારમાં તો લીધું છે. આત્મા જન્મતો પણ નથી અને મરતો પણ નથી, યોગસારની ગાથા છે. અને એનો આધાર કોણે આપ્યો છે? બહુ ફેમસ ગાથા આપણા માટે તો સમયસારની, એટલે કહી દીધું જૈન સનાચાર દેવની 320 નંબરની ગાથા છે. અને એમાં જૈસનાચાર દેવાઓ એનો આધાર આપ્યો છે કે જીવ કેવો છે? જન્મતો નથી અને મરતો. અને ત્યાં અર્થ શું લીધો? જન્મતો અને મરતો નથી એટલે શું? આયુષનું વ્યય થાય છે અને આયુષ મળે છે એ નથી. જન્મતો નથી એટલે ઉત્પાદ રૂપની પર્યાય રૂપે પરણમતો નથી, કારણ કે ન્યા તો કોની વાત છે? ટીકાડી દ્રવ્ય છે ને, નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મો દઈ નિજા. તો ન્યા જન્મ એટલે કોનું વાત લીધું છે? પર્યાયપણે ઉત્પાદ રૂપે થતો નથી. અને વિનાશ એટલે મરણ એટલે કોની વાત છે? પર્યાયના વ્યય રૂપે, કારણ કે પર્યાય રૂપે જ નથી અને પર્યાય રૂપે નથી તો એને ઉત્પાદ કે વ્યય એ ત્રિકાળી દ્રવ્યને લાગુ પડતું નથી. તો અહીંયા પણ અહીંયા વિનાશ અને ઉત્પાદ, જન્મ અને મરણ, ગતિની વાત ચાલ્યા આવે છે એટલા માટે ગતિથી વાત લીધી. મનુષ્યાદિની વાત આગળ ચાલે છે ને એટલે ગતિથી, બાકી તો ખરેખર અહીંયા તો હજી પરિણામી દ્રવ્યની વાત છે એટલે નહીં, પણ એમાં તો ઉત્પાદ હોય. ફરીથી દ્રવ્ય રૂપે એકરૂપ હોવા છતાં, પહેલાં આવ્યું કોઈ જન્મ છતાં પણ ક્ષણે ક્ષણે ઉત્પાદ હોય એમાં થયા કરે છે. વિનાશ અને ઉત્પાદ એ સાથે પણ જોડાયેલો છે. કોણ? જીવ. અને છે અને અને આ વિરોધ પામતો, અને છતાં આવો વિરોધ નથી. ફરીથી આખી શું વાત આવી ગઈ કે દ્રવ્યથી જોઈએ તો કાંઈ ફેરફાર નથી, જન્મતું નથી મરતું છે ને એટલે કાંઈ ફેરફાર નથી. એક તેનું તે રહેશે, અવસ્થિતપણું રહેશે. અને તેને જો ગતિથી જોઈએ તો એક ગતિ છે, ત્યારે બીજી ગતિ નથી, બીજી ગતિ થશે ત્યારે પહેલી નહીં હોય. તેમાં શું થયા કરે છે? એટલે એટલે ઉત્પાદવલ્ય તો ઉત્પાદવય પણ થયા કરે છે ને એ પણ. તો અહીંયા આચાર્ય દેખે છે બે જુદું લાગે, એક બાજુ કયો અવસ્થિતપણું અને બીજી બાજુ કયો અનઅવસ્થિતપણું, આ તો બે વિરોધ થયું. તો કે એ વિરોધ પામતું નથી, 236 પાને છે પહેલી લાઈન, આ વિરોધ પામતું નથી કારણ કે ઉદ્ભવ ને વિલયનું એકપણું અને અનેકપણું. તો પાછું એની તો આવ્યું એકપણું અને અનેકપણું વિરુદ્ધ છે કે નહીં? એકને અનેકપણું વિરુદ્ધ ન કહેવાય. અરે ભાઈ, એકને અનેકપણું તને વિરુદ્ધ લાગે છે એ જ દ્રવ્યથી તું જોઈશ તો તને એકપણું લાગશે, અને પર્યાયથી જોઈશ તો અને. એટલે તું પદાર્થમાં વિવિધ અનંત ધર્મો છે એને અપેક્ષાથી જોઈશ તો તને વિરોધ નહીં લાગે, અને તું અપેક્ષાથી નથી જોતો, અનેકાંતથી નથી જોતો, સ્યાદવાદથી નથી જોતો, કથનચિતપણે નથી જોતો તો તને વિરુદ્ધતા લાગે છે. ધર્મોની વિવિધતા માટે અપેક્ષાની વિવિધતા લગાડજે, ક્યાંય તકલીફ નહીં પડે. પણ ધર્મ તો વિવિધ જોવે છે અને પણ અપેક્ષા એકની એક લગાડે તો વિરુદ્ધતા જ આવશે. એક વ્યક્તિમાં જુદા જુદા કહેજે, કાકા મામા બધા તો કાંઈ વાંધો નહીં આવે, પણ એક જ ને થી જોઈશ તો વિરોધાભાસ છે. તો એ વિલયનું અનેક. હવે એનો જ ખુલાસો કરે, જ્યારે થોડુંક વાંચ લઈએ, ઉદ્ભવ અને વિલયનું એકપણું છે ત્યારે પૂર્વ પક્ષ છે અને અનેકપણું છે ત્યારે જ ઉત્તર પક્ષ છે. આગળ બ્રેકેટ તો મોટો જ છે, એની બદલે આટલાકમાં જવાબ આપી દીધો આચાર્ય દેવે. શું આપી દીધો? ઉદ્ભવ ને વિલયનું એકપણું છે એ તમારે જવું હોય તો પહેલું જોજો, દ્રવ્ય અપેક્ષાય છે, આવ્યું તો પહેલી ટીકામાં. અને અહીંયા અનેકપણું જે છે એ તને પર્યાય અપેક્ષાય તો જોઈ લેજે. તું મનુષ્ય આદિની પર્યાયથી જોઈ તો તને અનેકપણું દેખાશે અને દ્રવ્યથી જોઈશ તો એકપણું. આ રીતે જે પદાર્થ છે એમાં બે પ્રકાર છે. ક્યાં છે? એકનું એકપણું પણ અવસ્થિતપણું પણ છે અને પર્યાય અપેક્ષાએ અનવસ્થિત છે. એકને એક પર્યાય સદાય રહેશે એવું નથી. એનો પછી દ્રષ્ટાંત આપીને પણ એનો વિસ્તાર લે. ટીકા, ટીકાની પહેલી લાઈન, ટીકાની જ પહેલી લાઈન છે.